ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 3 ઓગસ્ટ 2026ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલીના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમે સાચા સાચા રાજ ઋષિ રાજયોગી છો. તમારે રાજાઈના માટે પવિત્ર જરૂર બનવાનું છે. મીઠા બાળકો, તમે સાચા સાચા રાજ ઋષિ રાજયોગી છો. તમારે રાજાઈના માટે પવિત્ર જરૂર બનવાનું છે. પ્રશ્ન છે, કયું અટેન્શન રાજાઈના લાયક બનાવી દે છે? ઉત્તર છે, જો ભણતર પર પૂરેપૂરું અટેન્શન છે તો રાજાઈ મળી જાય છે. બાપ જે સંભળાવે છે તેને સારી રીતે સાંભળી ધારણ કરો. બાપે સંભળાવ્યું અને બાળકોએ સાંભળ્યું તો રાજાઈ મળી જશે. જો સાંભળતા સમયે બગાસા ખાઓ કે જુટકા ખાઓ, બુદ્ધિ ભટકે તો રાજાઈ ગુમાવી દેશો. એટલે ભણતર પર પૂરું અટેન્શન આપો. ગીત છે, તુમે હમે ઉન રાહો પર ચલના હૈ. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકો પ્રત્યે સમજાવી રહ્યા છે. આજે બાળકોને હઠયોગ અને રાજયોગ પર શીખવાડે છે. બાળકોને ખબર છે, તેઓ જે પણ શીખવાડે છે તે બધા છે હઠયોગ, કારણ કે તેઓ કર્મ સંન્યાસી છે. હકીકતમાં ગૃહસ્થીઓને હઠયોગ કર્મ સંન્યાસ શીખવાનો નથી, તે તો છે જ નિવૃત્તિ માર્ગ. તે ધર્મ જ અલગ છે. તમારો ધર્મ દેવી દેવતા ધર્મ છે. જે દેવી દેવતાઓએ રાજયોગથી જ રાજ્ય મેળવ્યું છે. હમણાં તમે રાજ ઋષિ છો. ઋષિ તેમને કહેવાય છે જે પવિત્ર રહે છે. તમે હમણાં પવિત્ર છો. જો પવિત્ર ન રહે તો તેમને ઋષિ નહીં કહેવાશે. તેઓ રાજાઈ મેળવવા માટે, તમે રાજાઈ મેળવવા માટે પવિત્ર બનો છો. તે કોઈ રાજાઈ મેળવવા માટે પવિત્ર નથી બનતા. તમે જાણો છો, પવિત્ર દુનિયામાં આપણને પવિત્ર રાજાઈ હતી. ભારતમાં જ 5000 વર્ષ પહેલા દેવી દેવતાઓનો પૂજ્ય પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. હવે પૂજારી પતિત બની ગયા છે. પતિત કેવી રીતે બન્યા? 84 જન્મોનો હિસાબ છે ને. બાપ જે સહજ રાજયોગ શીખવાડી રહ્યા છે તે જ તમને 84 જન્મોનો હિસાબ બતાવે છે. બીજા ધર્મને સંન્યાસ ધર્મવાળા શું જાણે? આ છે દેવી દેવતાઓનો પ્રાચીન ધર્મ. તે છે પાછળવાળા ધર્મ. જે પાસ્ટ વીતી ગયું, થઈ ગયું, તેમને સંન્યાસી સમજી ન શકે. તમે જાણો છો, હઠયોગ અનેક પ્રકારના છે. દ્વાપરથી ભક્તિ માર્ગની સાથે હઠયોગ શરૂ થાય છે. હવે ફરી છે રાજયોગ. તે હઠયોગ જન્મ બાય જન્મ શીખતા આવ્યા છે. રાજયોગ તમે એક જન્મમાં જ શીખો છો. તેમણે જન્મ બાય જન્મ પુનર્જન્મ લઈને હઠયોગ શીખવાનો જ છે. તમારે રાજયોગ શીખવાના માટે પુનર્જન્મ નથી લેવો પડતો. આ રાજયોગ તમે ફક્ત સંગમ પર જ શીખો છો. રાજાઈ મળી ગઈ, સ્વર્ગ મળી ગયું, પછી બીજા બધા ધર્મ ખતમ થઈ જાય છે. તમે રાજ ઋષિ છો. રાધા કૃષ્ણ પણ પવિત્ર છે ને. કૃષ્ણને મહાત્મા પણ કહે છે. મહાત્મા પવિત્ર હોય છે. તમે પણ હમણાં મહાત્મા અથવા રાજ ઋષિ છો. મહાત્મા અર્થાત પવિત્ર, મહાન આત્મા. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો તો પછીથી બને છે. કહાણીઓની અર્થાત કથાઓ જેમ બેસી લખે છે. જે પાસ્ટ અર્થાત ભૂતકાળ થઈ જાય છે તે બેસી રમત બનાવે છે. સાચું તો નથી. હવે બાપ બાળકોને પ્રેક્ટિકલમાં ભણાવે છે, તેમની પછી હિસ્ટ્રી બનાવી છે. યાદવ કૌરવ પાંડવ હતા, જરૂર સંગમ પર હશે, સંગમ યુગની હિસ્ટ્રી બેસી બનાવી છે. તહેવાર પણ બધા સંગમ યુગના છે, રક્ષાબંધન પણ પવિત્રતા પર છે. પાછળથી પછી તેમનું યાદગાર ચાલે છે. અહીં બાપ પણ બધાને પવિત્ર બનાવી પ્રતિજ્ઞા કરાવે છે. શીખ લોકો કંગન અર્થાત કડું પહેરે છે, તે પણ પવિત્રતાની નિશાની છે. હિન્દુ લોકો જનોઈ પહેરે છે, તે પણ પવિત્રતાની નિશાની છે, પરંતુ પવિત્ર રહેતા નથી. રાખડી બંધાવે છે, અર્થ થોડી સમજે છે. આગળ બ્રાહ્મણ લોકો રાખડી બાંધતા હતા, હવે બહેન ભાઈને રાખડી બાંધે છે, તે ખર્ચી આપે છે. આ બધી હમણાં ફેશન આવી છે, હકીકતમાં આ છે પવિત્રતાની વાત. બાપ કહે છે બાળકો કામ મહાશત્રુ છે. તે બ્રાહ્મણ લોકો કોઈ એવું નથી સમજાવતા. હવે બેહદના બાપ કહે છે બાળકો પ્રતિજ્ઞા કરો, અમે પણ પવિત્ર બનીશું, ક્યારેય વિકારમાં નહીં જઈશું. બોલાવો પણ એટલે છો કે આવીને પતિતોને પાવન બનાવો. સત્યુગ ત્રેતામાં કોઈ નથી બોલાવતા, તે છે જ રામ રાજ્ય, આ છે રાવણ રાજ્ય. રામ રાજ્યમાં 5 વિકાર હોતા નથી, યથા રાજા રણી તથા પ્રજા. હવે આપ બાળકો જાણો છો, આપણે બાબા પાસેથી સ્વર્ગની બાદશાહી લઈ રહ્યા છીએ. આ નર્કથી જવાનું છે જરૂર. બાબા આવ્યા છે પાવન બનાવીને સ્વર્ગમાં લઈ જવા, પછી તો આપણે કેમ નહીં પાવન બનીએ. તેમના હઠયોગ તો અનેક પ્રકારના છે. જયપુરના મ્યુઝિયમમાં જઈને જુઓ કેટલી વેરાયટી અર્થાત વિવિધતા છે હઠયોગની. તેનાથી થતું કાંઈ પણ નથી, સીડી નીચે ઉતરતા જ જાય છે. બાપે સમજાવ્યું છે ભારત જ્યારે પતિત બને છે, રાવણનું રાજ્ય થાય છે, તો ધરતી હલવા લાગે છે, સોનાના મહેલ વગેરે બધા નીચે ચાલ્યા જાય છે. મહેલો વગેરેને કોઈ લૂંટ્યા થોડી છે, તે તો ફક્ત મંદિરોને લૂંટ્યા છે, કંઈક ઘરેણા સોનું વગેરે લઈ ગયા છે. ઘરેણાઓનો સૌથી વધારે શોખ તમને છે, તમે સ્વર્ગમાં આવતા જ ઘરેણા પહેરો છો, રાજ્ય કરો છો. બીજા ધર્મવાળા આવતા જ રાજ્ય નથી કરતા. તમે બેહદના બાપ પાસેથી સ્વર્ગની બાદશાહીનો વારસો લો છો. તો બાપ બેસી સમજાવે છે, ગીતા વાંચીને નથી સંભળાવતા. ગીતામાં જે કાંઈ લખ્યું છે તે બધું મેં કહ્યું નથી, તે તો મનુષ્યોએ મારા મહાવાક્યોના પછી બેસી શાસ્ત્ર બનાવ્યા છે. મેં જે તમને સંભળાવ્યું તે તમે જ સાંભળ્યું અને પછી જઈને રાજાઈ કરી. ત્યાં આ જ્ઞાન નથી રહેતું. અહીં તો બાપ શિક્ષક બેસી શિક્ષા આપે છે. બાપ તો હિન્દીમાં જ સમજાવે છે. અહીં બધા હિન્દી હિન્દી કહેતા રહે છે ને, જે તેમની ભાષા છે. હકીકતમાં પ્રાચીન ભાષા હિન્દી જ છે, નકે સંસ્કૃત. આ સંસ્કૃત તો શંકરાચાર્યના પછી નીકળ્યું છે. જે આવે છે તે પોતાની ભાષા ચલાવે છે. બાકી એવું નથી કે બાબાએ ગીતા સંસ્કૃતમાં સંભળાવી છે, ના. ગુરુ નાનકને પોતાનો ગ્રંથ છે, તેમણે શીખ ધર્મ સ્થાપન કર્યો, તેમને પણ અવતાર માને છે. તેમાં રાજાઓ પણ હોય છે, સંન્યાસીઓમાં રાજાઈ નથી. બાબાએ સમજાવ્યું છે બુદ્ધ ક્રાઇસ્ટ વગેરે પહેલા ગ્રહસ્થી આત્મા હતા, હવે ગ્રહસ્થી પતિત આત્મા તો ધર્મ સ્થાપન કરી ન શકે. તેમનામાં પવિત્ર આત્મા આવ્યો જેમણે ધર્મ સ્થાપન કર્યો. બીજા ધર્મ તો જાત જાતના અનેક છે, આવીને પોતાના નાના મઠ પંથ સ્થાપન કરે છે. ઝાડમાં પણ દેખાડ્યું છે ને, તો હઠયોગ અને રાજયોગમાં ખૂબ ફરક રહે છે. આ વાતો સમજવાની છે. જેમને સમજવા નહીં આવતું હોય તે જુટકા ખાતા બગાસા ખાતા રહેશે. અહીં તો તમને ખજાનો મળે છે, ખૂબ ભારે કમાણી છે. તમે રત્નોથી જોલી ભરો છો, તો આ આંખો ખોલીને સંભળવાનું હોય છે. જુટકા ખાતા રહેશે કે બુદ્ધિ બહાર ભટકતી રહેશે તો તે રાજધાની મેળવી ન શકે. તમે છો રાજ ઋષિ, રાજાઈ પ્રાપ્ત કરવાવાળા, રાજાઈ પ્રાપ્ત કરાવવાવાળા બાપ રાજધાની સ્થાપન કરે છે, કૃષ્ણ નથી કરતા. કૃષ્ણ બાપનો વારસો લે છે. હવે તમારા છે, તમારા બાપ છે નિરાકાર, જેમનાથી વારસો લઈ રહ્યા છો વિશ્વની બાદશાહીનો. કેટલા પણ સાહુકાર બનો છો, અહીં એક જ બાપ આવીને રાજયોગ શીખવાડે છે. તે પણ હરો ફરો, ખાઓ પીઓ, ફક્ત બાપને યાદ કરો. સાહુકાર જરૂર સારી રીતે ખાશે, તે તો પોતાની કમાણીનું ફળ ખાય છે. માલપુરા ખાઓ કે રોટલી ખાઓ, યાદ કરો બાપને. ભલે કાંઈ પણ ખાઓ, પૈસા ત્યારે કોના માટે છે? બાબા કોઈ મના નથી કરતા, ફક્ત બાપ સાથે યોગ લગાવવાનો છે. આ રાજાઈ સ્થાપન કરવામાં ખર્ચો નથી, તે લડાઈ વગેરેમાં કેટલો ખર્ચો થાય છે, એરોપ્લેન પર કેટલો ખર્ચો થાય છે, પડે છે તો એકદમ ખતમ થઈ જાય છે, કેટલું નુકસાન થઈ જાય છે. તો બાપ કહે છે, ચાલતા ફરતા બાપને યાદ કરો, સ્વદર્શન ચક્ર ફરાવતા રહો. આપણે આત્મા 84 આપણે 84 જન્મ પૂરા કર્યા છે, હવે ચાલ્યા વતનની તરફ. ઘરે જઈને પછી આવી રાજાઈ કરીશું. તમે એક્ટર્સ છો ને, તે બાયસ્કોપ અર્થાત ચલચિત્રો તો 2.5 કલાક ચાલે છે. આ બેહદનું નાટક 5000 વર્ષ ચાલે છે, આને મનુષ્ય જાણી ન શકે. આ દુનિયા છે કાંટાઓનું જંગલ. મોટામાં મોટો કાંટો છે વિકારનો, જે આદિ મધ્ય અંત દુઃખ આપે છે. બીજા નંબરનો કાંટો છે ક્રોધ, તેની નિશાની આ મહાભારત લડાઈ જુઓ. કોઈ વાતમાં ગુસ્સો આવ્યો તો ઝટ બોમ્બ શરૂ કરી દેશે. હવે તો એવા એવા બોમ્બ્સ બનાવ્યા છે જે વાત નહીં પૂછો. સત્યુગમાં કોઈ લડાઈ વગેરે હોતી નથી, સંગમ પર જ આ મહાભારત લડાઈ દેખાડી છે. બીજા કોઈ શાસ્ત્રમાં લડાઈની વાત નથી, ત્યાં તો આખા વિશ્વના તમે માલિક બનો છો, માલિક રહો છો. લડાઈની વાત હોઈ ન શકે. શાસ્ત્રોમાં અસુરો અને દેવતાઓની લડાઈ દેખાડી છે, પરંતુ દેવતાઓ અહિંસક છે. તમે યોગ બળથી વિશ્વના માલિક બનો છો. આ છે સાયલેન્સ અર્થાત શાંતિ બળ. આમાં કંઈ તમારે બોલવાનું નથી. યાદના બળથી તમે બાબાથી વિશ્વની બાદશાહી લો છો. ફરક જુઓ કેટલો છે. સાયન્સ અર્થાત વિજ્ઞાન બળથી વિનાશ થાય છે, તે જ સાયન્સથી ફરી સતયુગમાં સુખ જોશો. સાયન્સથી ઇન્વેન્શન અર્થાત શોધ કરે છે, તે તો સુખના માટે કરે છે. આ પણ આવીને કંઈક જ્ઞાન લેશે. પ્રદર્શનમાં તો બધા આવે છે, આગળ ચાલી બધા આવશે. તમારા આ સાયલેન્સ બળનો અવાજ નીકળશે. તમે પ્રશ્ન પૂછો છો, ગીતાના ભગવાન કોણ? આવા પ્રશ્ન કોઈ પૂછી ન શકે. જ્યાં આ પ્રશ્ન લખો છો તો તેની સાથે ચિત્ર પણ આપો. ગીતાના ભગવાન પરમપિતા પરમાત્મા કે શ્રી કૃષ્ણ, જે પૂરા 84 જન્મ લે છે, પતિથી પાવન બનાવવા વાળા તો બાપ જ છે. કૃષ્ણનો આત્મા તો 84 જન્મ લઈ શામ બન્યો છે. તમને બેસી સમજાવે છે. તમે 84 જન્મ લીધા છે, તમે પોતાના જન્મોને નથી જાણતા. એક્ટ્રેસને ખબર તો હોવી જોઈએ ને કે અમે 84 જન્મ કેવી રીતે લઈએ છીએ. સંન્યાસીઓનો ધર્મ જ અલગ છે. ભારતવાસીઓને પોતાના ધર્મની ખબર ન હોવાના કારણે બીજા બીજા ધર્મમાં જતા રહે છે. કોઈ ગુરુના આશીર્વાદથી કોઈને ધન મળી ગયું તો તેમની પાછળ ચોંટી પડશે, પછી દેવાળું નીકળ્યું તો કહેશે ખુદાની ભાવી, બાળક મળ્યું ખૂબ ખુશી થશે. સારું, 10-12 દિવસના પછી બાળક મરી ગયું તો કહે છે ઈશ્વરની ભાવી, એને જીવિત કરવાનું મારા હાથમાં નથી. બાબાના ખૂબ એવા ઉદાહરણ જોયેલા છે. એવું ખૂબ થાય છે. અહીં તો બાપ બેઠા છે, બાળકોને સમજાવે છે, મીઠા મીઠા બાળકો પાવન બનો. યાદ છે જ્યારે મહાભારત લડાઈ લાગી હતી તો દ્રૌપદીએ પોકાર્યા હતા કે બાબા, અમને આ દુશાસન નગ્ન કરે છે, અમને એનાથી બચાવો. 5000 વર્ષની વાત છે. આ અબળા ઉપર અત્યાચાર, આ વિષ છે. આ અબળા ઉપર અત્યાચાર આ વિષ પર જ થાય છે. કોઈ તો સ્ત્રીઓ પણ એવી હોય છે જે વિષ વગર રહી નથી શકતી. એમનું નામ પણ રાખેલું છે સુપર્ણખા. પુતના જે વિષના માટે હેરાન કરે છે તે છે કંસ, જરાસંધી, શિશુપાળ. આ બધા વિનાશને તો પામવાના જ છે. આ સમય છે આસુરી. રાવણ રાજ્ય પછી થશે ઈશ્વરીય રાજ્ય. આ આખા ચક્રને તો તમે જાણી ગયા છો કે કેવી રીતે 84 જન્મ લઈએ છીએ. આ ભૂલાય ત્યારે છે જ્યારે વિકારમાં જાઓ છો. વિકારમાં જવા વાળાનું મુખ જ પીળું થઈ જાય છે. સ્વયં જ સમજે છે આ અમે શું કરી દીધું. બાપ કહે છે બાળકો, આ વિષય ગટરમાં નહીં જાઓ. આ તમને આદિમત્ય અંત દુઃખ આપવા વાળા છે, આમાં નહીં પડો. કસમ ઉઠાવો કે અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું. ભગવાન ઉવાચ છે, કામ મહાશત્રુ છે. દરેક ચિત્રમાં પહેલા તો આ લખો, જ્ઞાન સાગર, પતિત પાવન, ગીતા જ્ઞાન દાતા, શિવ ભગવાન ઉવાચ. તો પછી કૃષ્ણનું નામ ઉડી જશે. આપણને ગીતાના ભગવાન બેસી આ વાતો બતાવે છે. એ જ્ઞાન આપણે લઈએ છીએ. ભગવાન જ આવીને નવી દુનિયા સ્થાપન કરે છે અને જૂની દુનિયાનો વિનાશ થાય છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ છે, અસલ છે શિવ બાબા. રુદ્ર બાબા નહીં કહીશું. બોમ્બેમાં બબુલનાથનું પણ મંદિર છે. હવે બબુલ કહેવાય છે કાંટાને. બબુલનાથ નામ કેમ રાખ્યું છે આ કોઈ સમજતા નથી. ચિત્ર તો શિવનું જ છે, બાકી તો અનેક નામ રાખી દીધા છે. શિવબાબા જ આવીને કાંટાના જંગલમાં ફૂલોનો બગીચો બનાવે છે. એ જ તમારા બાબા છે. એમનું નામ છે શિવ. શિવ પરમાત્માએ નમઃ, બ્રાહ્મણ દેવી દેવતાએ નમઃ. શબ્દ બિલકુલ ક્લિયર અને સ્પષ્ટ છે. હવે એ પરમપિતા પરમાત્મા બેસી આ રથ દ્વારા સમજાવી રહ્યા છે. હુભુ જેવી રીતે લૌકિક બાપ સમજાવે છે બાળકો, આપણા કુળને કલંક નહીં લગાવતા, કોઈ ખબર કોઈ ખરાબ કામ નહીં કરતા. આ બાબા પણ કહે છે બાળકો, વિકારમાં તો ક્યારેય નહીં જતા. પવિત્ર બન્યા વગર સ્વર્ગમાં ઉચ્ચ પદ મેળવી નહીં શકો. ખૂબ જબરજસ્ત કમાણી તમે કરી રહ્યા છો, બાકી બધા ગુમાવી રહ્યા છે. ભલે કોઈની પાસે પદમ છે, મોટા મોટા મહેલ બનાવી રહ્યા છે, લાખો રૂપિયા ખર્ચ કરે છે, તમે સમજો છો એ બધું વેસ્ટ ઓફ ટાઈમ, અર્થાત સમય વ્યર્થ કરવો છે. આ કાંઈ કામ નહીં આવશે. બધું ખતમ થઈ જશે તે તો સમજે છે. 10-12 હજાર વર્ષ ચાલશે. આપ બાળકો જાણો છો, મોત તો સામે ઊભું છે માથા પર. થોડા સમયની અંદર આ અર્થક્વેક અર્થાત ધરતીકંપ વગેરે થઈ બધું ડામાડોળ થઈ જશે. અર્થક્વેક વગેરેમાં અસંખ્ય મરી જાય છે. હવે તો વિનાશ થવાનો જ છે. વિનાશ તો નો સાક્ષાત્કાર અને સ્થાપનાનો સાક્ષાત્કાર કર્યો છે તે ફરી આ આંખોથી જોશો. ભક્તિ માર્ગમાં કેટલું બધું કરે પરંતુ કોઈ વૈકુંઠમાં જઈ ન શકે. જ્ઞાન વગર સદગતિ થઈ ન શકે. આ બધા ભક્તિ માર્ગના રમકડા છે. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ગુણ કલંકિત કરવાવાળું કોઈ પણ ખરાબ કામ નથી કરવાનું. પવિત્ર બનવાની પોતે પોતાનાથી પ્રતિજ્ઞા કરવાની છે. બીજી પોઈન્ટ છે, હવે પોતાનો સમય પૈસા વેસ્ટ અર્થાત વ્યર્થ નથી કરવાના. ફૂલોના બગીચામાં ચાલવા માટે કાંટા કાઢી દેવાના છે. પ્રશ્ન છે, વરદાન છે, અલૌકિક ખેલ અર્થાત રમત અને રમકડાથી રમતા સદા શક્તિશાળી બનવાવાળા અચલ અડોલ ભવ. અલૌકિક ખેલ અને રમકડાથી રમતા સદા શક્તિશાળી બનવાવાળા અચલ અડોલ ભવ. અલૌકિક જીવનમાં માયાના વિઘ્ન આવવા પણ એક રમત છે. જેવી રીતે શારીરિક શક્તિ માટે રમત કરાય છે એવી રીતે અલૌકિક યુગમાં પરિસ્થિતિઓને રમકડા સમજી આ અલૌકિક રમત રમો. આનાથી ડરો કે ગભરાવો નહીં. સર્વ સંકલ્પો સહિત સ્વયંને બાપ દાદા પર બલિહાર કરી દો તો માયા ક્યારેય વાર નથી કરી શકતી. રોજ અમૃત વેલા સાક્ષી બની સ્વયંને સર્વશક્તિઓથી શ્રૃંગાર કરો તો અચળ અડોળ રહેશો. સ્લોગન છે, કોઈપણ સંસાર સમાચાર સાંભળવા સંભળાવવા આ પણ સ્વયંમાં કીચડો જમા કરવાનું છે. કોઈપણ સંસાર સમાચાર સાંભળવા સંભળાવવા આ પણ સ્વયંમાં કીચડો જમા કરવાનું છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ અર્થાત પવિત્ર બનો. આજની પોઈન્ટ છે, બાપ દાદાનું મુખ્ય ફરમાન છે, નિરંતર યાદમાં રહો અને મન વાણી કર્મથી પવિત્ર બનો. સંકલ્પમાં પણ અપવિત્રતા કે અશુદ્ધતા ન હોય. આને કહેવાય છે સંપૂર્ણ પવિત્ર. સંકલ્પમાં પણ જો જૂના અશુદ્ધ સંસ્કાર ટચ કરે છે, વ્યર્થ સંકલ્પ ચાલે છે કે સ્વપ્ન આવે છે તો પણ સંપૂર્ણ પવિત્ર નહીં કહેશું. એટલે પવિત્ર ભવ કે યોગી ભવના પહેલા પાઠને સ્વરૂપમાં લાવો, ત્યારે જ બાપ સમાન અને બાપના સમીપ આવવાના અધિકારી બની શકો છો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.